నిత్యం జయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మధురాంగో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమర్పిస్తాయ స్వామి భూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వాత.
भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो आपणे साथे करी रह्या छीए. एमां पुण्य पाप अधिकार चाले छे अने पुण्य पाप अधिकार में कलश 109 सुधी स्वाध्याय थयो छे. एमां कलश एनो अर्थ एनो भावार्थ तथा पूज्य गुरुदेव कांजी स्वामीए आ कलश उपर आपेल प्रवचनना मोटा भागना अंशो आपणे कर्या छे. હવે બાકી રહેલા શેષ અંશને લેતા પહેલા આપણે સહેજ પુનરાવર્તન કરી લઈએ. કળશ 109માં એ વાત આવી કે મોક્ષાર્થીએ બધું જ છોડવા જેવું છે. સઘળું કર્મ, કર્મ એટલે કાર્ય, વિકારી ભાવ, વિપરીત પરિણતિ, આ બધું જ છોડવા જેવું છે. એટલે કર્મ માત્ર જે છે તે એને છોડવા જેવું છે. અને જ્યાં સુધી બધા જ સમસ્ત કર્મને છોડવામાં આવે છે તો પછી ત્યાં પુણ્ય અને પાપ એમાં ભેદ પાડીને પુણ્ય સારું છે અને પુણ્ય નથી છોડવું, પુણ્ય આશ્રય કરવા લાયક છે કે પુણ્યને લીધે થઈને ધર્મ થશે એવી જે માન્યતા છે એ પણ પછી પકડી રાખવાનો અર્થ નથી. પુણ્ય પણ બંધનું જ કારણ છે. અને પછી એમ કે પાપ બંધનું કારણ છે, પાપ ખરાબ છે, છોડીએ અને પુણ્ય રાખીએ તો એ બધી માન્યતાઓ પણ છોડવા જેવી છે. એટલે પુણ્ય સારું છે અને પાપ ખરાબ છે એ વાતને કંઈ અવકાશ નથી. એ સંબંધી આપણે ગાલે ઘણો વિસ્તાર કર્યો, ઘણો વિચાર કર્યો કે મુનિને પોતે પોતાના શુદ્ધ ભાવમાંથી નિર્વિકલ્પ ધ્યાનની દશામાંથી બહાર આવવું થાય છે અને પછી શુભ ભાવમાં આવે છે તો અંતરમાં દુઃખ થાય છે. અંતરમાં એમને દુઃખ થાય છે. શુદ્ધ ભાવમાં છે ત્યારે તો અમૃતના ઘૂંટડા પીતા હોય છે અને એવી દશામાંથી જયારે બહાર આવે છે તો શુભ ભાવ છે. સાતમા ગુણસ્થાને મુનિની દશા છે એવા મુનિને પોતાના અંતરમાં લીનતા કરી છે અને સ્થિરતાનો પુરુષાર્થ વર્તતો હશે અને એમને પછી બહારમાં આવે શુભ ભાવ. અને એ પણ કેવો શુભ ભાવ, મુનિના શુભ ભાવ કેવા હોય? કોઈ સ્તુતિ લખવાનો હોય કે શાસ્ત્ર લખવાનો કે શિષ્યને સમજાવવાનો, શાસ્ત્રની વાત જ હોય એમાં બીજો કોઈ શુભભાવ નથી. એવો અદભુત શુભભાવ હોય તે છતાં એ શુભભાવમાં એમને એમ લાગે છે કે અમને તો આ ઝેર મળ્યું. જે અમૃતના ઘૂંટડા અંદરમાંથી આત્મામાં હતા અને જે વાત આવતી હતી, જે આનંદ, પ્રચુર આનંદનો અનુભવ થતો હતો, એ અટકી ગયો અને શુભભાવમાં આવ્યા એટલે એમને એમ લાગે છે કરી રહ્યા. એટલે એમ કરીને શુભભાવને છોડવાની વાત કરી છે. શુભભાવ અને અશુભ ભાવ બંને છે તો બંધનું કારણ, જેમાંથી એક પણ કંઈ મુક્તિનું કારણ તો છે નહીં. એટલે એ વાત આવી અને એમાં આપણે એ વાત આગળ લીધી કે પછી સમસ્ત કર્મનો ત્યાગ થાય, સમસ્ત કર્મ છૂટી જાય એટલે એ તરફનું લક્ષ છૂટી જાય તો પછી જ્ઞાન તો પછી આપોઆપ દોડ્યું આવે એવા શબ્દ અહીંયા મૂકેલા છે. સમ્યક્વાદી જે પોતાનો સ્વભાવ તે રૂપે થવાથી, એ રૂપે પરિણમવાથી મોક્ષના કારણભૂત, મોક્ષના કારણભૂત શું છે? સમ્યક્ત્વ છે, સમ્યક જ્ઞાન છે અને સમ્યક ચારિત્ર છે. એ ત્રણેય મોક્ષના કારણભૂત છે. એ ત્રણેય ભાવ છે, એ નિર્મળ પર્યાય છે. એવું નિર્મળ પરિણમન જેને થાય છે, એવી પર્યાય જેને થાય છે એને એમ કહ્યું એને માટે કે એને પછી જ્ઞાન તો આપોઆપ દોડ્યું આવે છે એ વાત લીધી. અને આજે એના ઉપર વધારે આપણે વિસ્તાર કરવાનો છે. આપણે ભાવાર્થ કર્યો છે એટલે આટલું પુનરાવર્તન કર્યા પછીથી પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો, એમાં આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું એના આપણે અંશ લીધા છે. વધારે અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો એના પાના નંબર 188 ઉપર અહીંયા કહે છે, પાંચમા પેરેગ્રાફમાં, હવે કહે છે सम्यक्त्वादि निज स्वभाव भवनात् मोक्षस्य हेतु भवन, एटले के समस्त कर्मनो त्याग थता सम्यक्त्वादि जे पोतानो स्वभाव ते रूपे थवाथी ते रूपे परिणमवाथी मोक्षना कारणभूत थतुं निष्कर्म प्रतिबद्धम उद्यत रसम, निष्कर्म अवस्था साथे जेनो उद्यत रस उत्कृष्ट रस प्रतिबद्ध अर्थांत संकळायेलो छे एवं ज्ञान स्वयं प्रगट थाय छे। एटले ज्ञान स्वयं धावती, ज्ञान आपोआप दौड़ियो आवे छे। चार लीटीनी अंदर घणो अर्थ भर्यो छे, बहु समझवानुं छे। पहली बात तो शू कही के समस्त कर्मनो त्याग थता, समस्त कर्मनो त्याग नथी थयो अने हजी दृष्टि बहारमां फरे छे, शुभ भावनी हजी दृष्टि रही छे। केमके समस्त कर्ममां खरेखर जोवा जोईए तो बे ज भाग पड़े, केमके विकारी भाव छे, विभाव भाव छे, ए अशुद्ध भाव छे। आत्मानो शुद्ध भाव एनाथी ए विपरीत भाव एटले अशुद्ध भाव, अने एवा अशुद्ध भावमां खरेखर तो बे ज भाग पड़े छे, एक शुभ अने बीजो अशुभ। समस्त भले कहीए, एक लाख प्रकारना आपणे विचार करीए, एक लाख प्रकारना आपणे विकल्पो आवे, पण एमां एनु आपणे क्लासिफिकेशन करवा जईए तो बेमां ज थाय, कां तो ए शुभ होय ने कां तो अशुभ होय, बीजुं कंई होय नहीं। आपणे सवारे उठीए ने त्यारथी सांज सुधीमां रात्रे सूई जईए त्यां सुधीमां आपणे जेटला विकल्पो करीए ए बधामां बे ज भाग पड़े, शुभ अथवा अशुभ। એટલે ખરેખર જોવા જઈએ સમસ્ત કહ્યું છે, પણ સમસ્તમાં ટાઈપની અપેક્ષાએ બે જ ટાઈપ હોય, કાં તો શુભ હોય ને કાં તો અશુભ હોય। શુભને લીધે પુણ્યનો બંધ પડે ને અશુભને લીધે પાપનો બંધ પડે, એટલે બે જ પ્રકાર તો બે જ છે। પણ સમસ્ત શબ્દ કેમ લેવામાં આવ્યો કે આપણે અનેક પ્રકારે કરીએ છીએ, એમાં માત્ર મનથી વિકલ્પ કરીએ એવું પણ બને, પછી સાથે સાથે પ્રવૃત્તિ થાય એવું પણ બને। સમસ્ત જે કહ્યું છે એ એટલા માટે અનેક પ્રકારે આપણે એવા ભાવમાં હોઈએ છીએ। એટલે અહીંયા કર્મનો અર્થ જડ કર્મ નથી, સમસ્ત કર્મ એટલે જડ કર્મ નહીં। જડ કર્મ તો પૂતગળ છે, અને એ જડ કર્મ પૂતગળ કર્મ એ તો જીવને કાંઈ કરતું નથી, કેમ કે જીવ છે એ ચેતન છે, અને પેલું જડ કર્મ પૂતગળ કર્મ જે છે એ જડ છે પૂતગળ છે, એટલે બે દ્રવ્ય જ જુદા છે। ચેતન દ્રવ્યની અંદર જળ દ્રવ્ય કંઈ કરે નહીં, ચેતનના કામ જળ કરે નહીં, જળના કામ ચેતન ન કરે। દ્રવ્યની સ્વતંત્રતા, છય દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર રીતે થાય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં। જળ છે એ ચેતનના કામ ન કરે, ચેતન જળના કામ ન કરે। એટલે કર્મનો ઉદય છે, જળ કર્મનો ઉદય આવ્યો એટલે આપણને કંઈક થાય છે એમ તો બિલકુલ નથી। જળ કર્મના ઉદય આવે એને કારણે જે સંયોગો સર્જાય એ સંયોગો બહારમાં રહ્યા, પુણ્યનો બંધ હોય અને એવા પુણ્યના સંયોગો પુણ્યને કારણે એ ઉદયમાં આવે તો આપણને ધન મળે, મિલકત મળે, પોઝિશન મળે, કંઈ પણ મળે, પણ એ બધું શું છે, એ સંયોગ છે। અને સંયોગનો વિયોગ હોય હોય ને હોય, કોઈ પણ સંયોગ કાયમ રહે નહીં, કાયમ ટકીને રહેવાનો નથી। એ ઉદયમાં આવ્યું છે, એ સ્થિતિબંધ એવો એ કર્મનો ઉદય આવ્યો છે, પૂરો થયો છે એટલે ઉદયમાં આવ્યું છે, ત્યારે આપણને એ બધું મળ્યું છે આપણા સંયોગોમાં, પણ એ કંઈ કાયમ ટકીને રહેતું નથી। એટલે એ જ રીતે કોઈ પણ કર્મનો ઉદય વર્તતો હોય, એ પછી પુણ્યાનુબંધી પુણ્ય હોય કે પાપાનુબંધી પુણ્ય હોય, અથવા તો એ પાપનો જ ઉદય વર્તતો હોય, કોઈ પણ કર્મનો ઉદય વર્તતો હોય તો છેવટે તો સંયોગ જ મળે। પુણ્યાનુબંધી પુણ્યમાં પણ સંયોગ જ મળે આપણને બધે, અને અત્યારે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય વર્તે છે એટલે આપણને કેવા સંયોગ મળ્યા, આપણને શાસ્ત્રો મળ્યા, સાચા શાસ્ત્ર મળ્યા, સાચી સમજ મળી, અન્ડરસ્ટેન્ડિંગ આપણને સમજી શકીએ એવી આપણી ક્ષમતા છે કે આપણે શાસ્ત્રને સમજી શકીએ, બરાબર છે। આ ગુરુદેવના પ્રવચન મળ્યા, કૃપાળુદેવના વચનામૃત મળ્યા, આ બધું જે મળ્યું એ આપણને પુણ્યાબંધી પુણ્યને કારણે, અને પાછા આપણે વાંચીએ અને એમાંથી જેમ છે તેમ આપણે અર્થ કાઢીએ છીએ એ આપણું પુણ્યાનુબંધી પુણ્ય। પણ આપણે વાંચીએ જ નહીં, વિચારીએ જ નહીં તો શું કહેવાય, એ તો સંયોગ તરીકે પ્રાપ્ત થયું। તમને શાસ્ત્રનો ભંડાર મળી ગયો હોય, અહીંયા હોય છે ઘણા લોકો ત્યાં જઈએ છીએ ને તો મને બતાવે, રમેશભાઈ અમારે ત્યાં આટલી આ લાઇબ્રેરીમાં આ બધા પુસ્તક છે, બધા જ નવા હોય, નવા જ હોય, અહીંયા સેન્ટરમાં જવાનું થાય ને તો બધે પછી આ બધા લેક્ચર ને બધું થાય પછી બતાવે અમારું સેન્ટર, એમાં પછી લાયબ્રેરી બતાવે. એમાં વચ્ચે એક જગ્યાએ જવાનું થયું તો અમારી લાયબ્રેરી, એક પણ પુસ્તક કોઈએ ખોલ્યું નહોતું. લાયબ્રેરી મોટી, ઘણા પુસ્તકો હતા. શું કામ? સંયોગો તો મળ્યા, પણ સંયોગો મળે એથી કઈ કામ થાય છે? સંયોગો આપણને કામ કરાવી દે, આપણને ભાવ કરાવી દે, સંયોગોને કારણે આપણને વિકલ્પ આવી જાય, એવું કઈ થતું નથી. સંયોગો મળ્યા એ પુણ્યને કારણે મળ્યા. આપણને બધાને સંયોગો તો સારા મળ્યા છે ને, આપણે શું કઈ વસ્તુની ખામી છે, કઈ વસ્તુની ખોટ છે? આપણને એવા સંયોગો મળ્યા છે કે આપણે આપણી રીતે ધર્મને સમજી અને એમાં પ્રવર્તી શકીએ, પણ છતાંય આપણે નથી કરતા. સંયોગો તો મળે. કેવું એ છે કે એ જ રીતે જો સંયોગો આપણને કંઈ કરાવી નથી શકતા, તો સંયોગો તમને વિકારી ભાવે પ્રણમન કરાવે એમ પણ થતું નથી, કે સંયોગોને કારણે તમને સમ્યક દર્શન થાય એમ પણ થતું નથી. એટલે જળ કર્મ છે એના ઉદય જે છે સંયોગો રૂપે જ છે, અને એ કંઈ જીવને કંઈ કરાવી દે છે એમ નથી, એમ થતું નથી. એટલે એ કર્મની વાત નથી અહીંયા, એવા જળ કર્મની વાત નથી. એવા ઉદય વર્તા હોય જેને કારણે આપણને ખૂબ તકલીફ હોય એવું પણ બને, શરીરમાં એવા અસાધા વિધિની એના ઉદય વર્તા હોય, બીજી રીતે નિર્ધનતા હોય કે કોઈક રીતે બીજા એવા ખરાબ સંયોગો વર્તા હોય કે જેને લીધે થઈને આપણે અપસેટ થઈ ગઈએ, ખૂબ અપસેટ થઈ ગયા હોય એવું હોય, તો કહે છે કે એ પણ નહીં. એવા જે ઉદય વર્તે છે તો એ પણ કંઈ તમને એમ કરાવતા નથી કે તમે પાપના ભાવે વર્તો કે તમને આર્ધ્યાન થાય કે એવું કંઈ કરાવતા નથી. એટલે એ જળ કર્મની વાત નથી. અહીંયા જે કર્મ કહ્યું છે, કર્મ શબ્દનો અર્થ થાય છે કે કાર્ય. કર્મ એટલે કાર્ય, એટલે એવા ભાવે થવું, એટલે વિભાવ ભાવે થવું. જે ભાવ થયા એ શુદ્ધ ભાવ કરતા જુદો ભાવ, એટલે વિભાવ ભાવે થયો. એ કર્મ જે છે, એ ભાવ જે છે, એને લીધે થઈને ભાવ કર્મ થાય. અને એવા ભાવ કર્મ છે, એ ભાવ કર્મ છે, એ આપણને સમ્યક દર્શન થવા દેતા નથી. એવા ભાવમાં આપણે રહીએ છીએ એટલે સમ્યક દર્શન, એટલે કે આત્મામાં જવું અને આત્માનો અનુભવ થવો, એ થતું નથી. આપણે બહારમાં રોકાયા છીએ એટલે અંદર જતા નથી. આપણે બહારમાં જાતે રોકાયા છીએ. પેલા જળ કર્મે આપણને એમ કહ્યું નથી કે તમે બહારમાં રોકાઓ. જળ કર્મના ઉદય આવ્યા, સંયોગો આવ્યા, એ આપણને રોકતા નથી કે તમે બહારમાં જ રહો, અંદરમાં ન જાઓ, એવું છે જ નહીં. એ બહારમાં બહાર રહ્યું, આપણે આત્મામાં જાતે નથી જતા. એટલે એવા જે કર્મ છે, એવા જે કાર્ય છે, એવા ભાવ, મુખ્ય વાત કેવી છે, ભાવની, જેને કારણે ભાવ બંધ થાય છે, એવા સમસ્ત કર્મને છોડવાની વાત કરી છે. કેમ કે એને જ્યાં સુધી નથી છોડતા, એને દ્રષ્ટિમાંથી છોડતા નથી, એનું લક્ષ્ય છોડતા નથી, ત્યાં ત્યાં બહારમાં ને બહારમાં રહ્યા તો અંદરમાં જવાતું નથી. એટલે પહેલી કન્ડિશન આ મૂકી દીધી. શું કહ્યું? સમસ્ત કર્મનો ત્યાગ થતા, બધી જગ્યાએથી તમારા ભાવ બહારમાં જ્યાં જ્યાં રહ્યા છે ત્યાંથી બધેથી રિટાયર થઈ જઈએ, બરાબર છે, આપણે જોબમાંથી રિટાયર થઈ ગયા કે ધંધામાંથી રિટાયર થઈ ગયા, એનો અર્થ એવો નથી થતો કે આપણે અંદરમાં ચાલ્યા જઈશું, એવું તો થતું નથી. એમાંથી રિટાયર થઈને બીજે ક્યાંક જોડાઈ જઈશું, ક્યાંક કોઈક સેવાની પ્રવૃત્તિના નામે બહારમાં જોડાઈ જશું, બીજી કોઈક સંસ્થા સાથે જોડાઈ જશું. છેવટે તો બધું બહારમાં ને બહારમાં જ છે ને, અથવા તો ઘરમાં ને ઘરમાં જ કંઈક ને કંઈક બીજી વસ્તુમાં આપણે જોડાઈ જશું. એટલે સમસ્ત કર્મ, બધા કર્મો, પહેલી વાત છે, મુખ્ય વાત આ છે કે સમસ્ત કર્મ થી તમે રહિત થયા, એટલે ભાવ કર્મથી રહિત થયા. એનો અર્થ એ થયો કે ક્યાંય તમને રૂચિ હવે નથી, પરમાં બહારમાં તમને રૂચિ નથી, અને એનું લક્ષ તમે છોડો તો હજી શુભભાવ પ્રત્યે લક્ષ રહેતું હોય, હજી પૂજા ભક્તિ વિનયના ભાવ જે શુભભાવ છે એમાં એમ લાગતું કે આ ધર્મ છે ને ત્યાં ત્યાં રોકાઈ રહેતા હોય, તો પણ અંદરમાં નહીં જવાય. શુભભાવમાં રોકાઈ રહેવાથી પણ અટકવાનું થાય છે. એટલે એ બધેથી જયારે જીવ પોતે પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ ઉપાડે છે, તો સમસ્ત કર્મનો ત્યાગ, ત્યાગ એટલે કઈ બીજું છોડી તો શકાતું નથી, બધું છૂટું જ પડ્યું છે, પડ્યું છે તો બધું છૂટું જ. ત્યાગ એટલે અંદરમાંથી ત્યાગ કરવાનો છે, ત્યાંથી પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને, પોતાના લક્ષ્યને બહારમાંથી અંદર તરફ બાળવાનું, એ ત્યાગ. તો સમસ્ત કર્મનો ત્યાગ થતા શું થાય છે? તો કે સમ્યક્ત્વ આદિ જે પોતાનો સ્વભાવ, સમ્યક્ત્વ આદિ કહ્યું છે, જુઓ સમ્યક્ત્વ આદિ એટલે શું? ત્રણ વસ્તુ એમાં સાથે લેવી છે, સમ્યક્ત્વમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એમ ત્રણ. એ પોતાનો સ્વભાવ, પોતાનો સ્વભાવ શા માટે કહો? કે આત્માનો સ્વભાવ કેવો છે? શુદ્ધ, અને શુદ્ધ નિર્મળ સ્વભાવ છે. તો એવા સ્વભાવે જયારે એ થાય, એવા સ્વભાવે થાય એટલે એવું શુદ્ધ પરિણમન થાય, અને શુદ્ધ પરિણામમાં જે પર્યાય થાય એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપે પરિણમન થાય એવી પર્યાય થાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને નિશ્ચય સમ્યક ચારિત્રની પર્યાય એ નિર્મળ પર્યાય છે, એ શુદ્ધ પર્યાય છે. અને એવી શુદ્ધ પર્યાય જીવ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, પોતાના જે બદલાતું નથી એવું ધ્રુવ સ્વરૂપ એનું લક્ષ્ય કરે છે ત્યારે એવી પર્યાય પ્રગટ થાય છે. એટલે કે પોતાના સ્વભાવ રૂપે એ થયો. એટલે અહીંયા કહે છે કે સમ્યક્ત્વ આદિ જે પોતાનો સ્વભાવ તે રૂપે થવાથી, તે રૂપે પરિણમવાથી મોક્ષના કારણભૂત થતું નિષ્કર્મ અવસ્થા, મોક્ષના કારણભૂત થતું નિષ્કર્મ અવસ્થા. મોક્ષનું કારણ શું છે? કોઈ પણ પ્રકારનું કર્મ છે એના રહિત દશા થાય છે એનું કારણ કયું, અને એવી અવસ્થા એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રમાં રહેલી છે. એટલે એવી નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉત્કૃષ્ટ સંબંધ છે, અહીંયા ઉદ્દત શબ્દ મૂક્યો છે, એનો ઉદ્દત રસ પ્રતિબદ્ધ અર્થાંત એમાં સંકળાયેલો છે, એવી અવસ્થા સાથે એવું જ્ઞાન એ આપોઆપ દોડ્યું આવે છે. એ કયું જ્ઞાન છે? તો આત્માનું જ્ઞાન છે. એટલે સહજ રીતે એવું જ્ઞાન પછી થઈ જાય છે. એને માટે પછી બીજો કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. પોતે શુદ્ધ ભાવે પરિણમવાનો પુરુષાર્થ કરે છે એ પુરુષાર્થમાં જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે પરિણમન થાય છે. એમ થતાં જ પછી જ્ઞાન આપોઆપ ચાલ્યું આવે છે અને સમ્યક જ્ઞાન થાય છે. પુણ્ય પાપના ભાવ જે વિભાવ છે, વિભાવ એટલે સ્વભાવ નથી તે વિભાવ, સ્વ એટલે પોતાનો, પોતાનો ભાવ નથી અને બીજાનો ભાવ છે તે વિભાવ છે. એટલે પુણ્ય પાપના ભાવ જે વિભાવ છે તે સર્વનો ત્યાગ થતા સમ્યક્વાદી જે પોતાનો સ્વભાવ તે રૂપે પરિણમવાથી નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉત્કૃષ્ટ રસ સંકળાયેલો છે તે જ્ઞાન આપોઆપ દોડ્યું આવે છે. પુરુષાર્થ શેનો કરવાનો છે? સમ્યક દર્શનમાં. થોડું ફરીથી આપણે ગઈકાલે આવ્યું છે, છતાં પણ આપણે થોડું વધારે વિસ્તાર ગુરુદેવે જે કર્યો છે એને લઈએ આગળ. અહીંયા પાના નંબર 189 ઉપર ઉપરના પેરેગ્રાફથી શરૂ કરી અને ગુરુદેવ સમજાવે છે અહીંયા કે પુણ્ય પાપના ભાવ જે કર્મ અવસ્થા છે એટલે ભાવકર્મની અવસ્થા છે. પુણ્ય પાપના ભાવ એટલે શુભ અને અશુભ ભાવ, જેને લીધે પુણ્યનો બંધ પડે અને પાપનો બંધ પડે, એ ભાવબંધ. દ્રવ્યબંધની વાત નથી, ભાવબંધ, જળકર્મની વાત નહીં. પોતાને જે ભાવ થાય છે, ભાવ ક્યાં થાય છે? જીવમાં થાય છે. અને જળ કર્મ તો જુદું છે એનાથી. એટલે ભાવ જે કર્મ અવસ્થા છે તેનો ત્યાગ થતા મોક્ષ માર્ગરૂપ નિષ્કર્મ અવસ્થાપણે જે જ્ઞાન એટલે આત્માની પરિણતિ થાય છે. અહીંયા જ્ઞાનનો અર્થ આત્મા કરવાનો છે. જ્ઞાનની પરિણતિ થાય એમ કહો કે આત્માની પરિણતિ થાય એનો અર્થ એક જ છે. કેમ કે છેવટે એ પરિણમે છે તો એને જાણનારું જ્ઞાન છે ને. જ્ઞાન આત્માનો મુખ્ય ગુણ છે. એટલે કેટલીક જગ્યાએ જ્ઞાન શબ્દનો અર્થ ત્યાં આત્મા લેવાનો છે, અહીંયા પણ એમ છે. એટલે મોક્ષ માર્ગરૂપ નિષ્કર્મ અવસ્થાપણે જે જ્ઞાન એટલે આત્માની પરિણતિ થાય છે તે મોક્ષનું કારણ છે. સહેલું કરી દઈએ અને સહેલાઈથી સમજવું હોય આ વાક્યને તો આપણે એમ કહી શકીએ કે બધી જગ્યાએથી, બહારમાં બધી જગ્યાએથી પોતે લક્ષ્યને, પોતાના લક્ષ્યને પાછું ખેંચી અને એના રહિત થાય, એના વિનાનો થાય. બહારમાં જ્યાં 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 જતું હતું લક્ષ્ય અને એવા ભાવરૂપ થતો હતો, એ બધી જગ્યાએથી પોતે પોતાના અંતર તરફ વળે છે એવા પરિણામ થાય, એવી પરિણતિ થાય, એ મોક્ષનું કારણ છે. મોક્ષનું એટલે મુક્તિનું કારણ. આત્માનો સ્વભાવ જ મુક્ત છે, આત્મા મોક્ષ સ્વરૂપ જ છે. દ્રવ્ય અપેક્ષાએ તો એમ જ છે, પણ એને વર્તમાન પર્યાયમાં એ મુક્ત અવસ્થા નથી. વર્તમાન પર્યાયમાં એને મનુષ્યપણું છે અને એ પોતે માને છે કે હું મનુષ્ય છું. વર્તમાન પર્યાયમાં એને જો દેવપણું છે તો એ માને છે કે હું દેવ છું. આત્માને ક્યાં દેવપણું, ક્યાં મનુષ્યપણું, ક્યાં તિર્યંજપણું છે? આત્માને ક્યાં સ્ત્રીપણું કે ક્યાં પુરુષપણું છે? આત્માને એવું કાંઈ છે જ નહીં. એટલે એ તો પર્યાયમાં છે, એ ક્ષણિક છે, થોડા સમય માટેની વાત છે. એટલે જે ભાવ એને, એ પોતે મનુષ્ય છે કે પુરુષ છે કે સ્ત્રી છે કે એ બધા જે ભાવ છે એવા ભાવે પણ નહીં. નિષ્કર્મ કહ્યું છે, કોઈ પણ ભાવ નહીં, કર્મનો અર્થ અહીંયા ભાવ કર્મ, એટલે એવા કોઈ પણ ભાવે નહીં, કોઈ ભાવ નહીં, માત્ર શુદ્ધ સ્વભાવ ભાવ છે એવા ભાવે થવું છે. બધા જ વિભાવ ભાવને છોડીને જ્યારે પોતે અંદર તરફ વળે છે તો એને મોક્ષનું કારણ, મોક્ષનું કારણ એટલે મોક્ષ માર્ગનું કારણ, અને એમાં આગળ વધતા વધતા પછી મોક્ષની પ્રાપ્તિ થાય, એટલે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એમાં આગળ વધતા વધતા પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય એટલે કેવળ જ્ઞાન પ્રગટ થાય. અને કેવળ જ્ઞાન જેને પ્રગટ્યું છે એને પછી બાકીના ચાર અઘાતી કર્મ એની મેળે આપોઆપ ખરી જાય છે, અને પછી એ એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે અને સિદ્ધ થાય છે. એ મોક્ષ છે. મોક્ષ કોઈ જગ્યા નથી, સિદ્ધશિલા ઉપર જાય એટલે મોક્ષ છે એમ નથી. એ મુક્ત થાય છે એટલે પછી એ હળવો થઈ જાય છે, એટલે એક સમયમાં ત્યાં બેસી જાય છે, એ આત્મા ત્યાં રહી જાય છે, એટલે એ મોક્ષનું કારણ થાય છે. એ નિષ્કર્મ અવસ્થા સાથે આત્માના અતિન્દ્રિય આનંદના રસની ઉદ્ધતાઈ પ્રગતિ છે. જો અહીંયા ગુરુદેવે ઉદ્ધતાઈ શબ્દ જાણી જોઈને મૂક્યો છે, બહુ સરસ વાત મૂકી છે સમજવા જેવી, કે એવી જે દશા થઈ, નિષ્કર્મ અવસ્થા જે થઈ, એવી દશાની સાથે એને શું થાય? આપણને એમ થાય કે એના વિનાના થયા એથી શું, પણ પ્રભુ એમાં એ નાસ્તિથી વાત નથી, નેગેટિવ વાત એકલી નથી, એની સાથે આ સ્થિતિથી વાત મૂકી છે કે નિષ્કર્મ અવસ્થા છે એ તો આનંદરૂપ અવસ્થા છે, એમાં તો અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે, એમાં તો અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે, એ એવી અવસ્થા છે. એમાં નિષ્કર્મ થયો એટલે કંઈ નાસ્તિથી જ વાત કરી દીધી છે એમ નથી, એમાં જે આસ્તિથી વાત છે એ તો બહુ મહત્વની છે. એમાં એને આનંદનું વેદન થાય છે, જગતમાં કોઈ એવો પદાર્થ નથી કે એવો એ આનંદ આપી શકે, એવા અલૌકિક, લૌકિકમાં નથી એવું અલૌકિક સુખ ને આનંદનું વેદન ત્યાં થાય છે એ દશામાં. એ વેદન આનંદ ક્યાંથી આવે છે? એ આત્મામાંથી આવે છે, કેમ કે આત્માના અનંત ગુણ છે અને એ બધા ગુણોનું પરિણમન છે. આત્માની અંદર કોઈ દુઃખ પહોંચાડે એવો ગુણ છે જ નહીં, આત્માની અંદર સુખ શાંતિ આનંદના જ બધા ગુણ છે, અને એ બધા ગુણ જે છે એનું પરિણમન છે, તો એ આનંદરૂપે એને અનુભવમાં આવે છે, એને એટલે આનંદરૂપે અનુભવમાં આવે છે. જ્યાં સુધી એ બારમાં રહ્યો છે અને બારમાં એમ માને છે કે આ આનંદ છે, ત્યાં સુધી એને અંતરનો આનંદ જે છે એનો ખ્યાલ જ નથી. એટલે જેને પોતાના સ્વરૂપનું ખ્યાલ જ નથી કે પોતાનું સ્વરૂપ આવું આનંદદાય છે, એને બિચારાને મુશ્કેલી પડે છે આમાં, કે અંદરમાંથી આનંદ આવતો હશે એને તો સ્વીકારવું અઘરું પડી જાય છે, પણ સ્વીકારી લેવું, કેમ કે એવો આનંદ અનંત જીવોએ માણ્યો છે, અનંત જીવો સિદ્ધ થયા છે, તો એમની વાતમાં કંઈ ખોટું હોય નહીં, એટલે સમજી લેવું કે અતિન્દ્રિય આનંદ આવે છે. અને અનુભવ થયા પછીથી આ વાત લખવામાં આવી છે. ગુરુદેવને પણ એવો જ અનુભવ હતો, કૃપાળુદેવને પણ એવો જ અનુભવ હતો, બેનશ્રીબેનને પણ એવો જ અનુભવ હતો. જેટલા સમ્યક દ્રષ્ટિ થયા એ બધાને પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ થયો હતો, અને એ અતિન્દ્રિય પણ એટલે ઇન્દ્રિયોની મદદ વિના અનુભવમાં આવે, એમાં આ કાન નાકની કોઈ જરૂર પડતી જ નથી, છતાં એ અલૌકિક આનંદનો અનુભવ થાય છે. અને એ અનુભવ જે છે એ એવો ઉત્કૃષ્ટ હોય છે, એવો બધો ઉત્કૃષ્ટ હોય છે કે પછી બારમાં જે કંઈ બીજું જે છે એને એ ગણકારે નહીં, એના તરફ એનું લક્ષ જાય નહીં. એ વાત અહીંયા ગુરુદેવે કરી છે કે એ એમાં અહીંયા શબ્દ જે છે ને ઉદ્ધતાઈ શબ્દ જાણી જોઈને ગુરુદેવે વાપર્યો છે કે આત્માના અતિન્દ્રિય આનંદના રસની ઉદ્ધતાઈ પ્રગતિ છે, તેથી એ રાગને ગણકારતો નથી. આખું જુદી રીતે આખી વાત મૂકી છે કે પેલા રાગને ગણકારતો જ નથી, પછી ઉદાહરણ મૂકી છે, બહુ સુંદર મૂક્યું છે એને, એ શબ્દ મૂકીને કે રાગને ગણકારતો નથી. જેમ કુટુંબમાં કોઈ છોકરો ઉદ્ધત હોય તો તે કોઈને, માતા પિતાને કે મોટા ભાઈને કોઈને ગણતો નથી, એની મરજી પ્રમાણે કરે, કોઈને ગણતો જ નથી, ઉદ્ધત હોય તો હોય. તેમ આ આત્મા જેને સ્વભાવની પરિણતિ, શ્રદ્ધા, જ્ઞાન અને સ્વરૂપમાં રમણતા પ્રગટ થયા છે, એટલે ચારિત્ર, એ ચારિત્રમાં જે આનંદની અનુભૂતિ છે, એ જેને પ્રગટ થયા છે એ રાગને ગણતો નથી. રાગ શુભભાવ જે છે એને ગણતો જ નથી, તે રાગને અવગણીને અતિન્દ્રિય આનંદના ઉદ્દત રસમાં લીન થાય છે, તરબોળ થાય છે. ઘણી વખત આપણને એમ થાય કે ઉદ્દત શબ્દ જે છે એ તો કોઈક ખરાબ હોય એને માટે વાપરવામાં આવે, પણ અહીંયા ગુરુદેવે બહુ સરસ રીતે એ ઉદ્ધત શબ્દ દ્વારા બીજી વાત કરી દીધી છે. ઉદ્ધત શબ્દ કોને માટે વાપરે છે? કે આત્મા જે પોતે પોતાના સ્વરૂપમાં જે લીન થાય છે એ ઉદ્ધતાઈ કરે છે. કોની સામે ઉદ્ધતાઈ કરે છે? તો કે રાગ દ્વેષના ભાવ જે છે એની સામે ઉદ્ધતાઈ કરે છે, એને ગણકારતો નથી. કે ના, કોઈ રાગ ના જોઈએ, કોઈ દ્વેષ ના જોઈએ, કોઈ ક્રોધ નહીં, માન નહીં, માયા નહીં, એની સામે ઉદ્ધતાઈ, કસાયોની સામે એ ઉદ્ધતાઈ કરી છે. ક્રોધ સામે ક્રોધ, કૃપાળુદેવે પણ કહ્યું છે ને, ક્રોધ સામે ક્રોધ, ક્રોધ ના જોઈએ એમ, એની સામે ક્રોધ, બેસી જા, તું બેસી જા, ક્રોધ નહીં, કસાયની સામે ક્રોધ કર્યો કે ના, કોઈ કસાય ના જોઈએ, બેસી જા તું. આવું આપણે પણ કરવા જેવું છે, સમજવા જેવી વાત છે. આ વાત આવી એટલે એક વાત યાદ આવે છે કે આપણા મનમાં ગમે તેવા વિચારો આવે, આપણા મનની અંદર વિચારો આવે બરાબર ને, એને લીધે થઈને આપણું મન બગડે, ગમે તેવા વિચારો લીધે થઈને મન બગડે. આપણે આપણા ઘરની અંદર ગમે તે માણસને પ્રવેશવા દેતા નથી, કોઈ ગમે તેવા આવી જાય તો આપણે કંઈ ઘૂસવા નથી દેતા કે નહીં આઉટ કરી દઈએ છીએ ને, બરાબર ને. ગમે તેવા માણસો સારું પીને કોઈ તોફાન કરતો પેલો અંદર આવી જતો તો આપણે આવવા દઈએ? નથી આવવા દેતા. આપણે સમજીએ છીએ કે એ આ મારા ઘરમાં નુકસાન કરશે, કાઢી મૂકીએ છીએ, આઉટ કરી દઈએ છીએ. એવી જાગૃતિ આપણને છે કે ના, એને અંદર ઘૂસવા ન દેવાય, બરાબર. તો મનની અંદર જ્યારે એવા ખરાબ વિચાર આવતા હોય તો એને પણ આઉટ કહી દેવું જોઈએ કે ના કહી દેવું જોઈએ? ના જોઈએ. તો એ વખતે આપણે કેવું થવું જોઈએ? કડક થવું પડે કે ના થવું પડે? નો, નો એટલે નો. આ વિચાર આવ્યો, વિકલ્પ આવ્યો, તેની સામે આપણે કડક થઈ જઈએ ને, એની તરફ આપણે લાલ આંખ કરીને કહી દઈએ કે ના, આ વિચાર ના જોઈએ, મન મારું છે, મન મારું છે, એની ઉપર કાબુ મારો છે, ના જોઈએ. હા, એમાં આપણે ગરમ થઈ જઈએ તો વાંધો નથી. ખરાબ વિચાર આવતા હોય તો એની સામે એમ કરી શકાય ને, આ ગુરુદેવે જેમ કહ્યું એ પ્રમાણે, બરાબર. જેને લીધે થઈને આપણને તીવ્ર કસાય થાય એવા ક્રોધ, માન, માયા, લોભના ભાવ આવતા હોય, બરાબર, કપટના ભાવ આવતા હોય, કોઈનું નુકસાન કરવાના ભાવ આવતા હોય, બરાબર, અભિમાનના ભાવ આવતા હોય, અને બધા પેલા નવ કસાય, નવ કયા ને, રતિ અરતિ, એવા બધા ભાવ આવતા હોય આપણને, તો એ વખતે આપણે એ ભાવ આવે તેની સાથે વિકલ્પ રહેલો છે ને, તો આપણે રોકી શકીએ કે નહીં? કેમ કે એ વખતે મન કામ કરી રહ્યું છે, મનની પ્રક્રિયા છે, આપણે રોકી શકીએ કે નહીં? નહીં, નો. એ વિચાર મને ના જ જોઈએ, કરી શકીએ કે નહીં? ગુરુદેવ આ વાત કરી એટલે આ વાત યાદ આવી. એને ગણકારવા નહીં, રાગને તે ગણકારતો નથી, દ્વેષને તે ગણકારતો નથી, છે ને, સ્પષ્ટ લખ્યું છે. રાગને અવગણીને અતિન્દ્રિય આનંદના ઉદ્ધત રસમાં લીન તરબોળ થાય છે, રાગને તે ગણકારતો નથી, તેનો આદર કરતો નથી, શુભભાવનો પણ આદર નહીં. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ રસના સ્વભાવથી છલોછલ ભરેલો છે, તેનું જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ સ્વભાવ પરિણમન થાય, એ તો સ્વભાવ પરિણમન છે ને, પોતાનો જેવો શુદ્ધ સ્વભાવ છે એવા ભાવે પરિણમન છે ને. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપ પરિણમન, એ તો એનું સ્વભાવ પરિણમન છે, એ તો આનંદનું પરિણમન છે. એવા આનંદના પરિણમને એ થાય તો એને ઉત્કૃષ્ટ આનંદનો અનુભવ થાય છે. એટલે સ્વભાવ પરિણમન થાય તે ઉદ્દત એટલે ઉત્કટ આનંદના રસથી સંકળાયેલું છે. સમ્યક દર્શન ઉત્કટ આનંદના રસથી સંકળાયેલું છે, સમ્યક જ્ઞાન ઉત્કટ આનંદના રસથી સંકળાયેલું છે, અને સમ્યક ચારિત્ર અતિ અતિ આનંદના રસથી સંકળાયેલું છે. આની સાથે આ ચારિત્રની વાત આવી, કેમ કે આપણે એમ કહ્યું ને કે સમ્યક ચારિત્ર છે એ આનંદથી ભરેલી દશા છે ચારિત્ર. હવે આપણે ચારિત્ર કોને કહીએ? બાહ્ય ચારિત્ર જોઈએ એને આપણે ચારિત્ર માનીએ, એટલે આપણે શું સમજીએ કે ભાઈ આ દીક્ષા લઈને નીકળી જાય તો બહુ તકલીફવાળું કામકાજ. આમ અમે નગ્ન દિગંબર મુનિનો વિચાર કરીએ તો આપણે આટલા ઢાળ તડકા સહન કરતા હશે, ભૂખ સહન કરતા હશે, એટલા પરિસર સહન કરતા હશે, 22 પ્રકારના પરિસર સહન કરે મુનિ, આટલું બધું તકલીફ. અને પાછા ઘણી વખત તો જંગલમાં રહેતા હોય, પહાડમાં રહેતા હોય, ગુફામાં રહેતા હોય, ખુલ્લા પગે આ બધું સહન કરે, આપણને કેવું લાગે? આ તો બધું બહુ તકલીફનું કામ એમ લાગે ને, દુઃખરૂપ લાગે, અને ઉપસર્ગ પણ સહન કરે. જંગલમાં રહેતા હોય તો ઉપસર્ગ તો આવે ને, પ્રાણીઓના ઉપસર્ગ આવે, એવા જંગલી માણસો એવા હોય એનો ઉપસર્ગ આવે. એ પણ નગ્ન દિગંબર મુનિને સમજે નહીં કે આ મુનિ છે, એના પ્રત્યે કંઈ એને માન ન હોય, આપણને માન હોય, આપણે સમજીએ કે આ નગ્ન દિગંબર મુનિ છે, એટલે આપણે જઈને નમસ્કાર કરીએ, બરાબર ને? હવે પેલા જંગલી આદિવાસી હોય એ શું કરશે? એની દ્રષ્ટિમાં શું આવે? એમનું નગ્ન દિગંબર સ્વરૂપ જોઈને ઉલટા તો મારે. આવું પણ થાય, ઉપસર્ગ કરે, હેરાન કરે, આ બધું થાય. આપણને એમ થાય કે ઓહો, આ તો બધું દુઃખરૂપ છે, થાય ને? એમ થાય ને, ચારિત્ર, આવું ચારિત્ર લેવું, દિગંબર પ્રમાણે જો ચારિત્ર લેવું હોય તો દુઃખરૂપ છે. ઉઘાડા પગે ચાલવું ને આ બધું કરવું ને, આ તો બધું બહુ દુઃખરૂપ લાગે લાગે ને? આ બધું અહીંયા બેઠા બેઠા બધા એરકન્ડિશન હોલમાં કે આપણે બરાબર આરામથી બધું ધર્મ કરવાનો, પુસ્તક વાંચવાનો હતો તો બરાબર છે, કે હવે પછી આપણે એમ કે ચાલો હવે ચારિત્ર લઈ લઈએ તો કેટલા તૈયાર થાય? હમણાં કે રમેશભાઈ રહેવા દો, અમારે થોડુંક હજી થોડું કામ બાકી છે, એટલે આટલું પતી જાય પછી પછી આવીએ. હમણાં આપણે એમ કહીએ કે ચલો બધા આપણે આશ્રમમાં જઈએ ને, ત્યાં આપણે આખો દિવસ સ્વાધ્યાય કરશું ને આ જ બધું કામ કરવું છે અને એક મહિના માટે આવવાનું છે, કેટલા તૈયાર છે? કોઈ તૈયાર નહીં થાય. કહીએ આત્મામાં જવું છે, આમ છે તેમ છે બધું થાય, અને એવા ચારિત્રની વાત કરીએ ત્યારે તો એમ લાગે બહુ અઘરું, એ તો ન થાય, કંઈક વાના આવે. આપણને એમ મનમાં થઈ ગયું છે કે ચારિત્ર છે એ દુઃખની દશા છે. અહીંયા સમજાવવું એ છે કે ચારિત્ર છે એ દુઃખની દશા નથી. આપણે બાહ્ય દશાને જોઈએ છીએ, આપણે બાહ્ય દશાને જોઈએ છીએ એટલે આપણને એવું લાગે છે કે બાહ્ય ચારિત્ર જે છે એ દુઃખરૂપ છે, એમ નથી. જેને સમ્યક દર્શન થયું છે, જે આત્મજ્ઞાની છે, એની દ્રષ્ટિ આત્મા તરફ જ રહે છે. કેમ કે એમાંથી આવતો આનંદ, અંદરમાંથી જે આવતો આનંદ જે છે એને એ અનુભવે છે, એટલે વારે વારે એ તરફ જવા માટેનો જ પ્રયત્ન કરે. મુનિ છે જેમણે સમ્યક દર્શન થયું છે, દીક્ષા લીધી છે, તો શા માટે દીક્ષા લીધી છે? કેમ કે આ બધી સંસારની બધી જે માયાજાળ જે છે ને, એમાં એમને એમ લાગે છે કે આમાં તો હું ફસાઈ જઈશ, ભલે સમ્યક દર્શન થયું છે તો પણ, અને આમાંથી તો હું ઊંચો નહીં આવું, અને મારે ખરેખર મારા સ્વરૂપમાં સ્થિરતા કરવી છે તો મારે એવું વાતાવરણ જોઈએ કે જ્યાં આ બધું કંઈ હોય જ નહીં. આ બધા ની શું જરૂર છે? આ બધા જે પરિગ્રહ છે એ બધા પ્રત્યે એને ઉદાસીનતા થઈ ગઈ છે કે આ બધું મારે શું કરવું છે, મને અંદરમાંથી આનંદ આવે છે, આની કાંઈ મારે જરૂર નથી, એમ કરી અને સહજ એવો ભાવ આવે ને પછી એ દીક્ષા લઈને ચાલી નીકળ્યા છે. દીક્ષા લઈને ચાલી નીકળ્યા છે એટલે લક્ષ્ય ક્યાં છે? કે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવાનું લક્ષ્ય છે. અને વારંવાર જયારે પોતે પોતાના સ્વરૂપમાં જાય ને આનંદનો અનુભવ કરતા હોય તો બહારમાં તડકો છે કે ઠંડી છે કે ગરમી છે કે શું થઈ રહ્યું છે એનું લક્ષ્ય પણ જતું નથી, એનું તરફ લક્ષ્ય પણ થતું નથી. હું તમને એમ કહું કે આ ખુરશી ઉપર 6 કલાક બેસો, તમે આજે 6 કલાક સુધી અહીંયા બેસી રહો. તમે કહો ના, એ તો 6 કલાક બેસવાનું ના બને, બરાબર? હવે અહીંયા ટીવી, અહીંયા સ્ક્રીન ઉપર ઇન્ડિયામાંથી મેચ આવતી ને, તમને ક્રિકેટનો બહુ સરસ શોખ હોય અને એ અહીંયા આપણે બ્રોડકાસ્ટ, જે બ્રોડકાસ્ટ લાઈવ આવતું હોય એ જ અહીંયા આપણે પ્રેઝન્ટ કરીએ ને પછી કીધું હોય તો આખી મેચ તમે જુઓ કે ના જુઓ, બેસો કે નહીં? રસ તમને રસ છે ત્યારે તમે ભૂલી જાઓ છો કે 6 કલાકથી આ ચેરમાં આપણે બેઠા છીએ, અકળાઈ ગયા છીએ, એ ભૂલાઈ જાય છે, યાદે નથી આવતું કે અકળાઈ ગયા, બરાબર ને? કે તમે ક્યાં છો? તમે ત્યાં છો, વારમાં નથી. તમારી શરીરની સ્થિતિ શું છે નહીં, પછી તમે ઉઠીને કહેશો કે આ ખુરશીમાં બેઠા ને અકળાઈ ગયા. એ પણ પછી પેલી મેચ જોતા હતા ત્યાં સુધી તો એક બોલ ઉપર તમારું ધ્યાન હતું કે આ પેલા તેંડુલકરે શું માર્યો બોલ ને કેટલી કેવી રીતે સેન્ચુરી કરીને, એમાં એમાં જ હતા, આમ તાળીઓ પાડતા હતા ને કરતા હતા ને ત્યાં ત્યાં બેઠા હતા. આ તો અહીંયા કરે છે, અહીંયા અમેરિકામાં લોકો આવું મને ખબર છે લે છે મેચ, અને પછી છોકરાઓ જોતા હોય છે. આપણે કીધું ટાઈમ પાછું એવો કે રાત્રે જ જવાનું હોય, 4 વાગે જવાનું હોય, 4 વાગે કોઈ જગ્યાએ મેચ ચાલુ થતી હોય સવારના 4 વાગે, તો 4 વાગે ત્યાં પહોંચી જાય અને પછી ઘેરે આવે દિવસે 12 વાગે, ત્યાં મેચ પતી ગઈ ને આમ જીતી ગયા. અરે પણ તે આખી રાતનો ઉજાગરો કર્યો હતો, 4 વાગ્યાનો ત્યાં મેચ જોતો હતો, તો એ આનંદમાં. અને એને એમ કહ્યું હોય કે ચાલ સવારના તું આજે 4 વાગે ઉઠી જજે, આપણે 1.5 કલાક ધ્યાન કરવાનું છે, તો નહીં કરે, રસ નથી ને એટલે. એનું એને મુનિને અંદરમાં રસ છે. શું રસ છે? કે અંદરમાંથી જે આનંદ આવે છે, અલૌકિક આનંદ આવે છે, એટલે બહારમાં શું ચાલી રહ્યું છે એ તરફ લક્ષ્ય જ નથી. એટલે એ કંઈ એમને દુઃખની દશા નથી હોતી. મુનિ દુઃખી નથી, મુનિ તો આનંદમાં છે, આપણા કરતા પણ વધારે આનંદમાં છે. એ તો સુખમાં છે, આનંદની દશામાં છે, અતિન્દ્રિયપણે આનંદને અનુભવે છે, એવું એ ચારિત્ર છે, એ દુઃખરૂપ નથી. વાત અહીંયા એ કરવી છે, એ ચારિત્રની દશા દુઃખરૂપ નથી. સમ્યક દર્શન વખતે જ એ આનંદ અનુભવાયો છે, અને એ આનંદ જે ક્ષણિક અનુભવાયો છે એટલે એને એમ થાય છે કે હવે આ આનંદ તો મને હંમેશને માટે રહી જાય. જેને એક ચમચી ભરી અને આઈસ્ક્રીમ ચખાડ્યો છે એને એમ થાય છે કે હવે આ બરાબર આખો મોટો લઈ અને આપણે ખાઈએ, સ્વાદ રહી ગયો છે ને, એવો એને સ્વાદ રહી ગયો છે. સમ્યક દર્શન ઉપરી પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો એને સ્વાદ રહી ગયો છે, એટલે પૂર્ણપણે એને એ દશામાં રહેવું છે. અને એવી દશામાં અંદરમાં રહ્યા છે એમાં બહારમાં શું ચાલે છે એનું ક્યાંય કોઈ રીતે ધ્યાન નથી. એકાગ્રતા અંદરમાં થઈ છે, એ ખાલી એકાગ્રતા નથી થઈ, એમાંથી એ અમૃત રસનું પાન કરી રહ્યા છે. એ વાત આખી અદભુત વાત છે. અતિન્દ્રિયપણે એ આનંદનો અનુભવ કરી રહ્યા છે. આપણને એમ લાગે છે કે મુનિ તો તડકામાં નગ્ન બેઠા છે ને આ બધું શું આ જીવાત કરડે છે ને આમ થાય છે ને તેમ થાય છે ને, કાંઈ નથી પ્રભુ, એમને શું છે, એ અંદરમાં છે, એમને બહારમાં તો કઈ લક્ષ્ય જતું નથી, એટલે દુઃખની દશા નથી. એ વાત અહીંયા ગુરુદેવ આપણને સમજાય છે. અરે લોકો ચારિત્રને દુઃખરૂપ કહે છે, ચારિત્ર તો મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું છે એમ કહે છે. લોકોને એમ લાગે છે આ તો બહુ અઘરું બહુ અઘરું. ગુરુદેવ કહે છે કે ભાઈ એમ નથી, ચારિત્ર તો સહજ સુખરૂપ છે, એ તો અતિન્દ્રિય આનંદના રસથી સંકળાયેલું છે, એ દુઃખરૂપ કેમ હોય, એ દુઃખરૂપ ન હોય. ચારિત્રને દુઃખરૂપ માને એ તો મિથ્યા દ્રષ્ટિ છે. અને એની વાત પણ અહીંયા લીધી છે, આપણે લઈએ છીએ. છ ડાળામાં કહ્યું છે કે આત્મહિત હેતુ વિતરાગ જ્ઞાન તે લખઈ આપકો કષ્ટદાન. એનો અર્થ છે કે જેઓ મિથ્યા દ્રષ્ટિ છે તેઓ એમ માને છે કે ચારિત્ર છે તે કષ્ટદાયી એટલે દુઃખ આપનારું છે. મિથ્યા દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ ખોટી છે, દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, જેને ખોટી શ્રદ્ધા છે એને એમ લાગે છે, જેને પોતાના સ્વરૂપ તરફની એવી દ્રષ્ટિ થઈ જ નથી કે સ્વરૂપમાંથી આનંદ આવે છે, એને એમ લાગે છે કે એ બધું દુઃખદાયી છે, કષ્ટદાયી છે, એના કરતા આપણે આરામથી ઘેરે બેઠા છીએ સારું છે, એને એમ લાગે છે. પણ જે સમ્યક દ્રષ્ટિ છે, જેને પોતાના સ્વરૂપમાંથી આનંદ પ્રાપ્ત કર્યો છે, એને તો એમ થાય કે ક્યારે હવે હું અંદરમાં જાઉં, ઘરમાં બેઠો છે તેને એમ થાય કે આ બધી ઘરની આ બધી પરોજણ આ બધું છોડીને હું ક્યાં એક જગ્યાએ એક શાંત સ્થળમાં જઈ અને મારા સ્વરૂપમાં જવું, એને એમ થઈ જાય છે. એટલે તો લોકો આશ્રમોમાં જાય છે સાધના કરવા માટે, કેમ એકાંતમાં આશ્રમમાં લોકો જાય છે, ઘરમાં ન થાય, થાય ઘરમાં પણ થાય છે, પણ છતાંય જેને એવો આનંદ આવ્યો છે, જે સમ્યક દ્રષ્ટિ છે, એ એકાંતને ઈચ્છે છે. એવા સમ્યક દ્રષ્ટિ મેં જોયા છે, એક એક મહિના સુધી એવા પહાડ ઉપર એવા નાનકડો આશ્રમ જેવી જગ્યા કે જ્યાં પૂરતી બધી સુવિધાઓ પણ મળતી ન હોય, છતાં પણ ત્યાં જાય અને ત્યાં આનંદમાં હોય, ત્યાં આનંદમાં હોય, વર્તમાનમાં પણ એવા છે. ગુરુદેવ કહે છે કે અહીં તો કળશમાં અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે કે ચારિત્ર આત્માના અતિન્દ્રિય આનંદના ઉદ્દત રસથી સંકળાયેલું છે, આત્માના આનંદના રસથી ભરેલું છે, એની સાથે એનો સંબંધ છે. આપણે તો વાત અહીંયા એ પેલી કરવી છે ને કે જ્ઞાન દોડ્યું આવે છે, આપોઆપ દોડ્યું આવે છે, એના ઉપર ભાર છે. આજે એનો આપણે વિસ્તાર કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે બીજી વાત ઉપર વધારે વિસ્તાર કર્યો છે, આજે એનો વિસ્તાર આપણે કરી રહ્યા છીએ. એ વાત અહીંયા લઈએ છીએ કે જ્ઞાનમ સ્વયં ભાવતી, એમ કહ્યું ને, જ્ઞાન સ્વયં દોડતું આવે છે, ધસી આવે છે. ધાવતી શબ્દ જે છે ને સંસ્કૃતમાં દોડ્યું આવે છે, ધસી આવે છે, એટલે દોડતું ગુજરાતી કર્યું છે એનું. જ્ઞાનમ સ્વયં ધાવતી એમ કહ્યું છે ને, મતલબ કે નિર્મળ પરિણમન સ્વયં પ્રગટ થાય છે, એને વ્યવહારની કોઈ અપેક્ષા નથી. જો હવે અર્થ સમજો, પોતે જ્યારે ધ્રુવનું લક્ષ કરે છે, ધ્રુવ શું છે, પોતાનું સ્વરૂપ, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે કે જે બદલાતું નથી, જે ધ્રુવ છે પોતાનું સ્વરૂપ. આત્માને આપણે દ્રવ્ય, ગુણ અને પર્યાય એમ ત્રણ રીતે લઈએ, એમાં પર્યાયની વાત નહીં, પર્યાય એટલે દશા, દશા બદલાય, દશા બદલાય, પણ જે બદલાતું નથી એવું, જે કાયમ ત્રણેય કાળ જે શુદ્ધ રહે છે તેવું દ્રવ્ય, જીવ દ્રવ્ય, જે ચેતન છે, જે અનંત ગુણનો પિંડ છે એવું, એ જે ચેતન દ્રવ્ય, એવા ધ્રુવનું જયારે લક્ષ થાય, એવા ધ્રુવનું લક્ષ થાય છે ત્યારે નિર્મળ પરિણામ થાય, એટલે કે જે પર્યાય થઈ, જે દશા થઈ એ નિર્મળ દશા થઈ. અને એવી નિર્મળ દશા જે થાય છે અને એને આત્માનું જ્ઞાન થાય છે, ભાન થાય છે, તો એમાં એને કોઈની અપેક્ષા નથી. એટલે કે કોઈક બહારમાં કંઈક થાય તો અહીંયા થાય એમ બિલકુલ નથી. બીજી બારમાં કોઈ સાધનની પણ જરૂર નથી કે આ સાધન કરવાથી અંદરમાં જવાય એવી કોઈ અપેક્ષા નથી. કોઈ બીજી વસ્તુની જરૂર નથી. ઇન્દ્રિયો દ્વારા કંઈ પણ કરવું, ઇન્દ્રિયો દ્વારા કંઈક જ્ઞાન કરીએ પછી કંઈક થાય એમ પણ નથી. કેમ કે ઇન્દ્રિયોથી તો એને અતિન્દ્રિય પણ એને અનુભવવાનું છે. પહેલા જયારે એ ધ્યાનમાં બેસે છે નિર્વિકલ્પ ધ્યાનમાં, ત્યારે વિકલ્પ સહિત હોય છે. કે એવી જે દશા થાય છે, નિર્મળ પરિણતિ થાય છે, એ સ્વયં થાય છે. એને એને કોઈની અપેક્ષા નથી, એને વ્યવહારની કોઈ અપેક્ષા નથી. વ્યવહાર એટલે આ શુભ ભાવની પણ એને અપેક્ષા નથી. એમ નથી કે પહેલા શુભ ભાવ હોય ને શુભ ભાવમાંથી શુદ્ધમાં જવાય એમ નથી. આમાં ઘણાને જરાક તકલીફ પડે સમજવામાં કે ના, પણ પહેલા તો શુભ ભાવ તો આવે ને, એને પહેલા શુભ ભાવ તો આવે ને. તમે ધ્યાન શરૂ કરો છો ત્યારે પણ પંચ પરમેશ્વરને નમસ્કાર કરો છો, પછી મારું સ્વરૂપ શુદ્ધ છે એવો વિચાર વિકલ્પ તમને હોય છે, હું નાયક છું, શુદ્ધ છું, એ જે બધો ભાવ છે, શુભ ભાવ તો છે ને, તો એ આલંબન કહેવાય કે ના કહેવાય? જયારે શરૂઆત કરે છે ત્યારે હું શુદ્ધ છું, શુદ્ધ છું, હું નાયક છું, હું સિદ્ધ સમાન ભગવાન સમાન છું, એ બધો જો ભાવ થયો હોય તો શુભ ભાવ તો થયો ને, તો એ આલંબન કહેવાય કે ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? બા શું કહેવાય કે ના કહેવાય બોલો? ના કહેવાય. લાભુભાઈને બહુ અભ્યાસ છે, એમને તો બધું પચાવ્યું છે. ઉષાબેને પણ પચાવ્યું છે, ભારતીબેને પણ પચાવ્યું છે. ઘણા લોકો છે અહીંયા તો બધા સમયસારના સ્વાધ્યાયમાં જે બધા આવે છે એમાંના ઘણા લોકોને બહુ સારો અભ્યાસ છે ને, બરોબર બરોબર પચાવ્યું. ના કહેવાય, કેમ ના કહેવાય? એને છોડીને જવાનું ચંદ્રમાં. જો ગઈકાલે વાત કરી હતી ને, આપણે આજે બીજી રીતે લેવાનું છે. પેલું મુનિ બહાર આવે છે, શુભમાં આવ્યા છે એટલે એમને દુઃખ થાય છે શુદ્ધમાંથી. આજે બીજી રીતે વાત કરવી છે કે જે અંદરમાં જાય છે એ શુભમાં અટક્યો હતો. શુભમાં જ્યાં સુધી હતો ત્યાં સુધી તો અંદરમાં જતો નથી. જ્યાં સુધી શુભભાવમાં, શુભભાવ એટલે એવો ભાવ કે હું સિદ્ધ સમાન છું, બસ હું બીજું કંઈ નથી, હું ભગવાન જેવો જ છું, એવો શુભભાવ, હું માત્ર જ્ઞાયક છું એવો શુભભાવ, એ શુભભાવમાં જો રહે છે તો શું થાય છે? તો ત્યાં ત્યાં રહ્યો છે, તો ત્યાં ત્યાં જ રહ્યો છે. તો એ શુભભાવ, એ શુભ ભાવ, પૂજા ભક્તિ વિનય આદિના ભાવ, સ્તુતિના ભાવ, બધા શુભ ભાવ છે. એવા બધા શુભ ભાવને છોડીને અંદરમાં જવાનું છે. કેમકે લક્ષ બે જગ્યાએ નહીં થાય, બે જગ્યાએ એક સાથે લક્ષ થાય નહીં. અહીંયા પણ લક્ષ રહે ને અહીંયા પણ લક્ષ, એવું ના થાય. એક જ જગ્યાએ લક્ષ રહે છે. આપણા જ્ઞાન દર્શનના ઉપયોગ જેના દ્વારા આપણે જ્ઞાન કરીએ છીએ એ એક જ જગ્યાએ હોય છે. કોઈ કે ના, અમને બે જગ્યાએ થાય છે. અમે જો ટીવી જોતા જોતા ખાતા પણ હોઈએ છીએ. દલીલ કરી શકે કે ના કરી શકે? કે અમે તો ટીવી જોઈએ છીએ, ટીવીને એન્જોય કરીએ છીએ, જોઈએ પણ છીએ, આંખથી જોઈએ છીએ, કાનથી એના અવાજ પણ સાંભળીએ છીએ, અને પાછા આઈસ્ક્રીમ ખાઈએ છીએ. બોલો, તમે તો કે ના પાડો બે જગ્યાએ, અમે તો ત્રણ કરીએ છીએ. બોલો, હે, એવું થતું હશે? નથી થતું, નથી થતું. કેમ કે ઉપયોગ સૂક્ષ્મ છે. ઉપયોગ જ્યારે જુએ છે અને એ જે જોયું, એ ઇન્દ્રિય દ્વારા જે જોયું, એનો મિનિંગ અંદર જે થાય છે, બરાબર છે, એ જે સમયગાળો છે એ બહુ સૂક્ષ્મ છે, નાનો છે. અને પછી જે સંભળાયું છે એ સમજાય છે, એ પણ એટલી બધી ફાસ્ટ પ્રોસેસ છે કે ખરેખર એ ઓલ્ટરનેટ થાય છે. ખવાય છે તો પણ બધું ઓલ્ટરનેટ થાય છે. આપણને એમ લાગે છે કે બધું સાથે થાય છે, પણ બધું એમાં મિલી સેકન્ડમાં બધું કામકાજ થાય છે. આપણું બ્રેઇન જે છે એ કામ જે એ રીતે ફાસ્ટ કરે છે, એટલે આપણને એમ લાગે છે કે હું જોઉં છું અને સાંભળું છું, સાથે જ કરું છું, નથી થતું. એમ ન હોય. શ્રુતજ્ઞાન જે છે, શ્રુતજ્ઞાન જે છે એ આપણે શેને શ્રુતજ્ઞાન કહીએ? કે જે મતિ જ્ઞાનના અર્થને સમજે છે. એ મતિ એટલે આ ઇન્દ્રિયો દ્વારા આપણે જે જ્ઞાન કરીએ એ ઇન્ફોર્મેશન છે, એ માહિતી છે. અને એવી માહિતીને આપણે સમજીએ છીએ કે એનો મિનિંગ શું થાય. આપણે આ પિક્ચર દેખાયું, આપણે આ બધું દેખાયું, પણ એનો મિનિંગ શું થાય એ તરત જ આપણે કરી લઈએ છીએ કે ભાઈ આ હોલ છે, કે આ લાઇટ છે, કે આ ફેન છે, કે આ ચેર છે. પણ એ મિનિંગ જે સમજાય છે, બરાબર છે, અને પેલું જે આંખથી દેખાયું એ બે વચ્ચે ફેર છે. બ્રેઇન કામ નથી કરતું, આપણે એમ કહીએ છીએ ને કે બ્રેઇન નથી કામ કરતું, તો આમ જોયા કરે છે પણ કંઈક એમને કંઈ સમજણ નથી પડતી. નથી કહેતા મેડિકલમાં ઘણી વખત એવી દશા થઈ ગઈ, ખબર નથી પડતી એમને તો કંઈ. આંખ તો ખુલ્લી હતી પણ ખબર નહીં એમને શું થતું હશે, નથી કહેતા. એટલે બે વસ્તુ જુદી છે. કંઈ આંખથી દેખાય માટે એને દેખાય છે એવો કોઈ મિનિંગ નથી, કે કાનથી અંદર અવાજ જાય છે માટે કંઈ એને સંભળાય છે એવો કોઈ મિનિંગ નથી થતો. એ અંદર સમજવામાં આવે છે, જેને આપણે શ્રુત કહીએ છીએ. શ્રુત એટલે સાંભળેલું નહીં. શ્રુતનો અર્થ એવો થાય છે કે મતિ જ્ઞાન દ્વારા જે આપણે ગ્રહણ કરીએ છીએ એની આપણને સમજ પડે છે, એ શ્રુત જ્ઞાન છે. તો એ શ્રુત જ્ઞાન થાય છે, પ્રોસેસ છે, એ આખી પ્રોસેસ થાય છે. એટલે એ જ્ઞાન દર્શનના ઉપયોગ છે ને એ એટલા ઝડપથી કામ કરે છે કે આપણને એમ લાગે છે કે આપણે બે જગ્યાએ ત્રણ જગ્યાએ કરીએ છીએ, એમ નથી, એક જ જગ્યાએ હોય. અને જયારે આત્મામાં જઈએ છીએ ત્યારે બહારમાં હોઈએ અને અંદરમાં જઈએ એમ નથી બનતું. એટલે બહારમાંથી છોડવું જ પડે. આપણે વાત એ કરી રહ્યા છીએ કે બહારમાં જે પણ શુભ ભાવ છે, હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, હું શુદ્ધ છું, હું ભગવાન જેવો છું, આ બધા ભાવ આવે છે. શરૂઆત કરીએ ને જયારે બેસીએ ત્યારે એવા ભાવ આવે ને, એવા જ ભાવ હોય. પછી એમાંથી એ ભાવમાંથી એ વિકલ્પમાંથી આપણે અંદરમાં ચાલ્યા જઈએ છીએ. આખી પ્રોસેસ છે, પ્રક્રિયા છે. તમારે કેવી રીતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં જવું એ શીખવાનું છે અને એ જ કરવાનું છે. જીવનમાં કાંઈ કરવાનું નથી. બીજું શાસ્ત્રનો અભ્યાસ કરી સમજવું, કદાચ ઓછો અભ્યાસ હશે તો ચાલશે, પણ આ કરવાનું છે ને, આ વાત તો બરાબર શીખવાની છે. વિશ્વાસ કરવાનો છે કે મારા સ્વરૂપમાંથી મને આનંદની પ્રાપ્તિ થાય છે, એ વિશ્વાસ કરવાનો છે પહેલો. કેમ કે આટલા બધા લોકોએ કહ્યું, આટલા બધા મુનિઓએ કહ્યું, આટલા બધા જે તીર્થંકર થયા, કેવળી થયા, કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, જે મોક્ષે ગયા, અનંત જીવો, એ બધાનો એવો જ અનુભવ છે. તો પછી આપણે સુપરા શંકા કરવી? આપણે સાયન્ટિસ્ટની વાત માનીએ, ડોક્ટરની વાત માનીએ, ભગવાનની વાત ના માનીએ? એવું જ છે ને. જે આ અનંત જીવો જે કરી ગયા છે, બીજી રીતે પણ વિચાર કરીએ કે આ કુમકુંદા જયારે ભગવાનને આપણને મિસગાઈડ કરવાનું કોઈ રીઝન છે, કોઈ પ્રયોજન હશે કે આપણને મિસગાઈડ કરે? આ પદ્મનંદી આચાર્ય ભગવાન જે લખે એમાં આપણને મિસગાઈડ કરવામાં એમને કાંઈ ફાયદો? તો શુક્રાએ ખોટું લખે, એમને પોતે અનુભવ્યું છે એ વાત એમણે લખી છે. હવે વિશ્વાસ કરવો કે ન કરવો એ આપણે વિચારવાનું કે આવા મહાપુરુષો પોતે પામ્યા છે અને એમણે વાત લખી છે અને આપણે એમ કહીએ કે ના હું નથી માનતો, ભાઈ તારે ના માનવું તો નહીં માન. એથી એમને કંઈ ફેર નથી પડતો. એમણે કંઈ આ બુકમાંથી પૈસા રોયલ્ટી મળવાની છે? એ રોયલ્ટી માટે એ નથી લખ્યું. અત્યારે તો લોકો એને માટે લખતા હોય, બુક લખે છે. આ તો કરુણા કરી અને એમણે વાત જે લખી છે અને આત્મામાં જવાય છે અને સુખ ભર્યું છે, તારે માનવું હોય તો માન, ના માનવું હોય તો તારી મરજી. જે માને છે, જે માને છે, જે વિશ્વાસ કરે છે, એ પોતાના સ્વરૂપ તરફ વળે છે અને જે વળે છે અને પ્રયત્ન કરે છે તો પ્રાપ્ત કરે છે, નથી કરતો તો રહી જાય છે. બરાબર છે. અહીંયા એ વાત કરી છે કે એને કોઈ બીજાની અપેક્ષા નથી, કોઈ શુભભાવની પણ અપેક્ષા નથી. બહારમાંથી એ અંદરમાં જાય છે તો શુભભાવને છોડીને અંદરમાં જાય છે, કોઈની એને અપેક્ષા નથી. એટલે એ વાતને અહીંયા સરસ રીતે સમજાવી છે, શાસ્ત્રના શબ્દો છે. એને વ્યવહારની કોઈ અપેક્ષા નથી. વ્યવહારમાં શુભભાવ આવી ગયો, બરાબર. કસાયની મંદતારૂપ વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય થાય એમ શાસ્ત્રમાં આવે એ તો ઉપચારથી વ્યવહાર નયનું કથન કરેલું હોય છે. શાસ્ત્રમાં આવું પણ લખવામાં આવ્યું હોય કે વ્યવહાર રત્નત્રયથી, વ્યવહાર રત્નત્રય દ્વારા ધીરે ધીરે પછી નિશ્ચય થાય એવી વાત કરવામાં આવી. પણ એ વાત જે કરી છે એ પણ વ્યવહાર નયનું કથન છે. શું છે વ્યવહાર રત્નત્રય? શું છે? દેવ ગુરુ શાસ્ત્રની, સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એવો વ્યવહાર રત્નત્રય હોય છે. નવ તત્વની યથાર્થ શ્રદ્ધા, એવો વ્યવહાર હોય છે. છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા, એવો વ્યવહાર હોય છે. પણ એના દ્વારા ધીરે ધીરે નિશ્ચય થાય એ વ્યવહાર નહીં કથન છે કે એ તમે પહેલા સ્વીકારો છો અને પછી આગળ વધો છો. એટલે એ પણ વ્યવહારથી કહ્યું છે. વ્યવહારથી કહ્યું છે એટલે માત્ર કહેવા ખાતર ઉપચારથી કહ્યું છે. અંદરમાં કંઈ એમનાથી જવાય છે એમ નહીં, પણ એવી શ્રદ્ધા હોય જ છે. જેને પોતાના સ્વરૂપમાં જવું છે એને નવતત્વની યથાર્થ શ્રદ્ધા હોય જ છે, છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા હોય અને સાચા દેવગુરુ શાસ્ત્રની જ શ્રદ્ધા હોય. બરાબર છે, હોય છે એમ, એવું કેવું છે. અહીં તો ચોખ્ખું આવ્યું છે કે એવું જ્ઞાન આપોઆપ દોડ્યું આવે છે. વાત એ કરવી છે, એવું જ્ઞાન આપોઆપ દોડ્યું આવે છે એટલે કે પોતાના સ્વરૂપમાં જતા એને એ આનંદ અને જ્ઞાન આપોઆપ થાય છે. એમાં બીજા કોઈની જરૂર નથી, અપેક્ષા નથી. પુણ્ય પાપથી રહિત અંદરમાં શ્રદ્ધા, જ્ઞાન અને સ્વરૂપ રમણતાની પરિણતિ આપોઆપ દોડી આવે છે. બહુ સરસ વાત મૂકી છે. આપણે 109માં કળશના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી થોડાક અંશ લઈએ. અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ ઘન સ્વભાવી વસ્તુ છે. ચિત્ત આનંદ ઘન સ્વભાવ, કેટલા શબ્દોની સંધિ કરી? ચાર શબ્દો ભેગા કર્યા છે. ચિત્ત એટલે જ્ઞાન, જ્ઞાન અને આનંદ સ્વભાવી, અને એમાં પછી ઘન મૂક્યું. ઘન કેમ મૂક્યું હશે? આનંદ ઘન સ્વભાવી. સુપરફિશિયલ નથી, આખું ભરેલું છે. ઘન કહેતા આપણને શેનો ખ્યાલ આવે છે? થ્રી ડાયમેન્શનનો ખ્યાલ આવે છે. થ્રી ડાયમેન્શન થાય ને, સપાટી નહીં, ફ્લેટ નહીં, થ્રી ડાયમેન્શનનો ખ્યાલ. એટલે ઘન કહેતા આખું ભરેલું પડ્યું છે, સુપરફિશિયલ વાત નથી અહીંયા. એટલે ચિદાનંદ ઘન સ્વભાવી વસ્તુ છે. કોણ? આત્મા. એને ભગવાન કહ્યો છે, આત્માને ભગવાન કહ્યો છે. કેમ કે એ ભગવાન સ્વરૂપ છે, એમાં ભગવાન થવાની તાકાત છે, એમાં એવું સામર્થ્ય છે. એની નિર્મળ પ્રતીતિ, એવા ભગવાન આત્માની નિર્મળ પ્રતીતિ, એની સન્મુખનું જ્ઞાન અને એમાં રમણતા, ત્રણ વસ્તુ કહી. પ્રતીતિ, એની પ્રતીતિ એટલે સમ્યક દર્શન કહેવું છે. એની સન્મુખનું જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન અને એમાં રમણતા, એમાં જેટલો સમય લીનતા કરે છે, રહે છે, એ રૂપે પરિણમે છે, જેથી એને આનંદનો અનુભવ થાય છે, તે એટલે નિશ્ચયથી સમ્યક ચારિત્ર. તે રૂપ થવાથી પૂર્ણ આનંદની પ્રાપ્તિ, જે મોક્ષ, પૂર્ણ આનંદની પ્રાપ્તિ મોક્ષ. અને સમ્યક દર્શનમાં જે અંતરમાં એટલે નિશ્ચય સમ્યક દર્શનમાં પોતાના સ્વરૂપમાં જાય છે એ પૂર્ણ નથી. પૂર્ણ કેમ નથી? કે થોડોક સમયમાં પાછો બહાર આવી જાય છે, થોડા સમયમાં બહાર આવે. પૂર્ણ ક્યારે થાય? કે એમાં એમાં રહી જાય તો. એટલે પૂર્ણ આનંદ સ્વરૂપ તો મોક્ષ છે. એટલે પૂર્ણ આનંદની પ્રાપ્તિ જે મોક્ષ, તેના કારણરૂપે આ થાય છે. તેના કારણરૂપ થતું જ્ઞાન આત્મા આપોઆપ પ્રગટ થાય છે. આત્મા પુણ્ય પાપના ભાવથી રહિત થઈને પોતાના સ્વભાવના લક્ષે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણમન થવાથી તે રૂપે આપોઆપ પ્રગટ થાય છે. મતલબ કે તે રૂપ પરિણમતા એને કાંઈ પરની નિમિત્તની કે વ્યવહાર રત્નત્રયની અપેક્ષા નથી. કોઈની જરૂર નથી, કોઈ નિમિત્ત પણ જોઈએ નહીં. આ નિમિત્ત હોય તો થાય. જૈન દર્શનની અંદર જે લોકોને સમજ નથી ને, એ લોકો એમ બહુ જ કે ભાઈ આપણે નિમિત્ત થઈએ તો સારું. શું કે? એમ કે સારા કામમાં નિમિત્ત થવું, એમ બધાને મનમાં એમ હોય કે આપણે નિમિત્ત થઈએ. મને એમ કહો કે નિમિત્ત થવાય? ખોટું ભણાવવામાં આવે છે, ખોટું સમજ્યા વગરનું બધું. ઉપર છેલ્લું જ્ઞાન હોય એટલે આપણે કેવી રીતે નિમિત્ત થઈએ? નિમિત્ત ક્યારે થવાય? નિમિત્ત થાય ક્યારે? કે જયારે કાર્ય થયું છે અને એ કાર્ય વખતે તમે ઉપસ્થિત છો તો નિમિત્ત થાય. આપણે નિમિત્ત ઈચ્છે કે નિમિત્ત ઈચ્છે અને પેલી બાજુ કાર્ય થાય એવું તો બને નહીં. કાર્ય બીજી જગ્યાએ થાય છે, નિમિત્ત જુદી જગ્યાએ છે. નિમિત્ત અને ઉપાદાન, બરાબર? તો ઉપાદાન જ્યાં છે એ દ્રવ્ય જુદું છે, નિમિત્ત છે એ દ્રવ્ય જુદું છે. હવે ઉપાદાનનું કાર્ય જયારે થવાનું છે તો એની યોગ્યતાને કારણે, એને કારણે થાય છે, એ વખતે પેલું હાજર છે એને નિમિત્ત કહેવાય. હવે ઉપાદાનમાં ક્યારે કાર્ય થાય, નિમિત્તને કેવી રીતે ખબર પડે? એ થાય ને એ હાજર હોય તો એનું નામ નિમિત્ત. ચાલ ભાઈ તારું નામ નિમિત્ત. પણ કાર્ય ન થાય ને તમે એમ કહો કે મારે નિમિત્ત થવું છે એટલે સમજ્યા વગર, એમાં ખરેખર તો એ પોતાનો માન કસાય પોષે છે. કે છે ને કે અમે સારા કામમાં નિમિત્ત થયા, એમ કે આ પૈસા દાન આપ્યા તો હવે એમાંથી આ પુસ્તકો છપાશે ને બધાને મળશે તો આપણે નિમિત્ત થયા ને, એમ કહેવાય? આપણે અભિમાન કર્યું, બીજું કઈ કર્યું નહીં. આપણે એમ કહીએ કે ચલો $1000 મેં અહીંયા આપ્યા અને એને લીધે થઈ અને આપણે આ પુસ્તક જે છપાશે ને બધાને મળશે, ધર્મના પુસ્તક લોકો વાંચશે તો બધા ધર્મ પામશે, એમાં આપણે નિમિત્ત થયા. આમ બધા બોલતા હોય છે, થવાય નિમિત્ત? એમાંની એક પણ વસ્તુ આપણે કરી શકતા નથી. જો પૈસા આપણા, પૈસા આપણા છે, પૈસા પૈસાના પૂતગળ, અને આપ્યું જે પોતાનું નથી પાછું એ આપ્યું. આત્મા આપી શકે? આત્મા કઈ ગ્રહણ કરી નથી શકતો તો આપે ક્યાંથી? આત્મા અને એને પૂતગળને શું સંબંધ? બે ભૂલ તો થઈ ગઈ, બરાબર? પુસ્તક છપાય, પુસ્તક છપાય એ પૂતગળ, અને એનું છપાવું કે ન છપાવું એના અનેક કારણો હોય. તમે માનો કે છપાઈ જાય, ન છપાય, અહીંયા એવું કંઈક બને તો એ વિલંબમાં જ પડી જાય. ન એ છપાય, કમિટી બદલાઈ ગઈ કે નથી છાપવું તો નથી થતું વ્યવહારમાં જોઈ છે ને. પણ પુસ્તક છપાવું કે ન છપાવું એ પૂતગળ વસ્તુ છે. એનું છપાવું ન છપાવું એના ઉપર કોનો કંટ્રોલ? કોઈ નહીં. એ પૂતગળનું કાર્ય, પૂતગળનું કાર્ય જયારે થવાનું ત્યારે થાય, એની પર્યાય એમ થવાની હોય ત્યારે થાય. આપણે આમ અભિમાન કરીએ કે અમે નિમિત્ત થયા અને પછી એનાથી આગળ વધીએ, એ પેલું પુસ્તક છપાય અને પછી બધાને મળે, બરાબર, ડિસ્ટ્રીબ્યુટ થયું ને એના હાથમાં આવે ને એ ધર્મ પામે, પેલો ધર્મ પામે ને એમાં નિમિત્ત હું. પેલા ધર્મ પામે કે ના પામે એ હજી ખબર નથી, અને એ ધર્મ પામે આમ આપણે નિમિત્ત કેવી રીતે થઈએ, એની જ્ઞાન ક્રિયા. આજે અહીંયા હું બોલું છું અને તમે એમ કહો કે તમે બોલ્યા એટલે અમને આ જ્ઞાન થયું, અરે હોતું હશે જ્ઞાન? જ્ઞાન તમને તમારા કારણે થયું, તમારો જ્ઞાન સ્વભાવ, તમારી જ્ઞાન ક્રિયા. આ તો વાણી પૂતગળ એના કારણે નીકળે, એમાં કોઈને કેવી રીતે જ્ઞાન કરાવે? નિમિત્ત, બધું નિમિત્ત નિમિત્ત લઈ અને લોકોને અભિમાન કરવા છે અથવા તો પ્રમાદ કરવા છે કે ભાઈ એવા નિમિત્ત મળે ત્યારે કામ થાય, ને હવે એવું નિમિત્ત મળતું જ નથી, શું કરીએ હવે અમે, એમ કરી અને પ્રમાદ કરવા છે. એવું નથી હોતું, બહુ સ્પષ્ટ વાત કરી છે કે પરના નિમિત્તની કોઈ અપેક્ષા હોતી જ નથી, ક્યારેય એવી અપેક્ષા ક્યાંય હોતી જ નથી. ઉપાદાન તૈયાર છે તો નિમિત્ત તો હોય હોય ને હોય, એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે પુરુષાર્થ કરો, તમારા સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરો અને તમને એમાં એ પુરુષાર્થ કરતા હોય ત્યારે જરૂરી શરૂઆતમાં જે કંઈ જરૂરી હોય એવી બધી વસ્તુઓ એવા નિમિત્તો તમને મળી જ જાય. દાખલા તરીકે તમને પુરુષાર્થ ઉપડે છે, મારે હવે આત્મા સિવાય બીજી વાત જોઈતી નથી, મારે સમજવું જ છે, ખૂબ એવો વિચાર કરશો તો તમને સહજ રીતે આ પુસ્તક આ તે બધું સહેલાઈથી મળી જશે, મળી જાય છે. એ નિમિત્તોનો તોટો નથી અને નિમિત્ત ખરેખર કંઈ કરતું નથી, તમે જ કરો છો. એટલે આત્મામાં જવામાં પણ નિમિત્ત કંઈ કરતું નથી. તો આ વાત આપણે લીધી. હવે અહીંયા એક પ્રશ્ન થયો છે, એક પ્રશ્ન કોઈએ કર્યો કે કોઈ એમ માને કે એનાથી એટલે વ્રત આદિના સુભાવથી ન થાય, પણ એના વ્રત આદિના સુભાવ વિના પણ ન થાય, એમ તો અનેકાંત છે ને. પેલા શુભભાવના રસિયા છે એને હજી શુભભાવનું હજી મહાત્મા હજી ઘટતું નથી, શુભભાવમાં હજી એને એમ છે કે ના ના કંઈક તો હોવું જોઈએ, એમ કે વ્રત આદિનો શુભભાવ તમે સાવ બિલકુલ કાઢી નાખો એમ નહીં, એમ કે કોઈ એમ માનીએ બરાબર છે કે ભાઈ શુભભાવ વ્રત આદિનો જે ભાવ છે, સ્તુતિનો ભાવ છે, ભક્તિનો ભાવ છે, એ બધાથી ન થાય પણ પોતાના પુરુષાર્થથી થાય છે, પોતાના સ્વરૂપમાં જવાથી થાય છે, પણ કે એને બદલે આપણે એમ કહીએ કે ભાઈ એનાથી ન થાય પણ એના વ્રત આદિના શુભભાવ વિના પણ ન થાય, એવું અનેકાંત નથી? એટલે અનેકાંત નહીં નથી સમજો, આવું કથન કરે આવો પ્રશ્ન કરનારો એ અનેકાંતને પણ સમજ્યો નથી. ગુરુદેવ સરસ ઉત્તર આપે છે કે ના, એ મિથ્યા અનેકાંત છે, અનેકાંત મિથ્યા એટલે અનેકાંત જ રહેતો નથી, એ મિથ્યા માન્યતા છે ભાઈ, ઊંધી માન્યતા છે, ખોટી માન્યતા છે, એના વગર જ થાય. જયારે એ કરે છે ત્યારે ક્યાં શુભભાવ હોય છે? એના વગર જ હોય છે ને, વ્રત તપ નો શુભભાવ હોય છે. મુનિને ઔષધ વ્રત હોય આપણે એમ કહીએ કે મુનિએ ને અથવા તો મુનિએ અઠમ કર્યો બરાબર, એમ આપણે ઘણી વાર કહીએ કે ચલો ત્રણ દિવસથી આપણે જઈએ છીએ રોજ મુનિ પાસે, ને મુનિએ તો અઠમ કર્યો, ઔષધ વ્રત લીધું, કોઈની સાથે વાત પણ કરતા નથી, પોતાના સ્વરૂપમાં રહે છે. હવે મુનિને પૂછવા જઈએ તો મુનિ તો પોતાના સ્વરૂપમાં રહે છે, તો એમ કે છે તું મારા સ્વરૂપમાં છું, એમને તો એના તરફનું લક્ષ પણ નથી કે આપણે આ નથી ખાધું કે નથી ખોરાક લીધો, એનું લક્ષ પણ હોતું નથી. પોતાના સ્વરૂપમાં જયારે છે ત્યારે એમને એની સભાનતા હોય છે કે મેં આજે નથી ખાધું નથી ખાધું નથી ખાધું, એવી સભાનતા હશે? જો એવી સભાનતા હોય તો અંદરમાં જઈ શકે જ નહીં. એવી કોન્શિયસનેસ હોય કે આપણે આજે નથી ખાધું, આજે ઉપવાસ છે ઉપવાસ છે, એવી જો કોન્શિયસનેસ હોય તો એ વિકલ્પમાં રહી ગયા, તો અંદરમાં જાય જ નહીં. છતાંય શું થાય છે કે વ્રત થઈ જાય છે, વ્રતના કારણે બહારમાં શરીરમાં જે થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે, ખોરાક નથી લેવાયો તો નથી લેવાયો, બે દિવસ થાય ત્રણ દિવસ થાય મુનિને વિકલ્પ ના આવ્યો તો નથી જતા, આહાર લેવા જતા જ નથી. આપણે શું જોયું? બહારનું તપ જોયું, એટલે આપણે બહારને જ જોયું, અંતરનું તપ જોયું જ નહીં. મુનિનું અંતરંગ શું છે? એટલે વાત કરી છે કે ના, એમ નથી, એના વગર જ થાય છે, એનો અભાવ કર્યો તો એના વગર જ થયું ને. શુભ ભાવનો વિભાવ ભાવનો ભાવની જ વાત કરીને, ભાવ કર્મ, એનો અભાવ કર્યો, એ કર્મને દૂર કરીને, એમ શબ્દ છે ને, એવી રીતે શબ્દ તો અંદર મૂક્યા છે ને, કર્મને દૂર કરીને. એનો અર્થ શું? કે રાગ ભાવને દૂર કરીને સ્વભાવની સમીપમાં આવ્યો, રાગ ભાવને છોડીને અંદરમાં ગયો. રાગ ભાવમાં રહ્યો અને અંદરમાં ગયો, બેમાંથી બે તો સાથે થાય નહીં, એકમાં જ થાય. એટલે રાગ ભાવને દૂર કરીને સ્વભાવની સમીપમાં આવ્યો, એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણમન થયું. હવે એ નિર્મળ પરિણમન એના શુભરાગના વિના થયું છે. સમ્યક દર્શનનો આશ્રય ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે. કોના આશ્રય થાય? પોતાના શુદ્ધ સ્વભાવના આશ્રય સમ્યક દર્શન થાય છે. એમાં રાગની કોઈ જરૂર નથી, સુખભાવની જરૂર નથી, અને રાગ કે સુખભાવના આશ્રય સમ્યક દર્શન ન થાય. એ તો વિભાવ ભાવ છે, એને લીધે તો બંધ જ પડે. રાગ આદિના આશ્રય પરિણામે ત્યાં સુધી સંકિત થતું જ નથી. તો આજનો સ્વાધ્યાય આપણે સમયસરનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ.
હવે આપણે ભક્તિ કરીશું.